તારીખ 8-8-1991 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક 1 અને 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સર્વ દ્રવ્યોને જાણનશીલ વસ્તુ છે આત્મા, અથવા એવો જેનો સ્વભાવ છે આત્મા, એને પણ હું નમસ્કાર કરું છું. એક સમયમાં યુગપદ પ્રત્યક્ષપણે જાણે છે, એક સાથે એક જ સમયમાં બધાને જાણે છે એવો શુદ્ધ જેવી સ્વભાવ છે તેને મારા એટલે એવી જીવની શક્તિ છે એ શક્તિને નમસ્કાર કર્યા. પર્યાયનો એ ધર્મ છે કે શક્તિને પર્યાયનો એ ધર્મ છે કે શક્તિને કોઈ પણ શક્તિ હોય એને ગમે. જગતમાં પણ શક્તિવાળા પણ મને બધા ગમે છે ને, સીધી વાત છે, એ પર્યાય ધર્મ છે. અહીંયા પોતાની એમ શક્તિ હોવાથી અને સર્વદ્રવ્યમાં પોતે જ સર્વોત્કૃષ્ટ માન હોવાથી પોતા તરફ મને છે. શુદ્ધ જીવને સાર પણ કહે છે, ઉપર એ વાત છે, સાર કહેતા ઉપાદેય છે જીવ વસ્તુ, એટલો જ અર્થ કર્યો હતો. અહીંયા થોડો વિશેષ અર્થ કરે છે કે શુદ્ધ જીવને સાર પણ ઘટે છે. શુદ્ધ જીવ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ એ સારભૂત છે. અને સારનો અર્થ અહીંયા હિતકારી થાય છે. સારનો અર્થ હિતકારી, અસારનો અર્થ અહિતકારી. શા માટે ઉપાદેય છે એનું કારણ એ સાર કહેતા ઉપાદેય જીવ વસ્તુ. તો ઉપાદેય શા માટે છે કે હિતકારી છે માટે ઉપાદેય છે. હિતનું કારણ હિતનું કરનાર હોવાથી તે ઉપાદેય છે. અને અસારનો અર્થ સારો પ્રતિપક્ષ માટે હિતકારી. તો હિતકારીમાં શું હિત છે? તમારા હિતની વાત છે તો કોઈ મારા હિતની પણ કેવી રીતે, શું મારું કેવી રીતે હિત છે, શું મારું હિત છે? તો કે હિતકારી એટલે શું કહેવાય? બધી વાત ક્યાં કેન્દ્રિત થાય છે? એ સુખમાં કેન્દ્રિત થાય છે. જગતમાં પણ જે કોઈ જીવ, સંસારમાં પણ જે કોઈ પ્રગતિ કરે છે એ સુખને અર્થે કરે છે. બીજું કઈ કારણ? માણસ આખો દિવસ પરિશ્રમ કરે તો સુખ માટે, એ પરસ પરિશ્રમ કરીને પરિશ્રમ બંધ કરીને હવે સુઈ જાઉં છું એમ કેમ છે, હવે મેં થાકી ગયો છું તો પણ એ સુખ માટે સુખ, અને સુઈને ઉઠે છે તો પણ એ સુખ માટે. એ સિવાય જગતમાં જેટલી પ્રવૃત્તિ છે એ સુખની પાછળ છે. કેમ કે જીવનો સ્વભાવ સુખ છે. સુખ ન મળે ત્યાં સુધી એને ચેન પડવાનું નથી. અનંતકાળથી સુખ મળતું નથી. અનંતકાળથી જીવનો પ્રયત્ન સુખ માટેનો ચાલુ રહે છે, બંધ થતો નથી. કેમ કે એને સુખ જાણ્યું નથી અને સુખ મેળવ્યું પણ નથી. કઈ રીતે મળે એની પણ એને ખબર નથી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું. કારણ કે અજીવ પદાર્થ ને અહિતકારી નો અર્થ લઈ લીધો, જે સાર અર્થાંત હિતકારી લીધો તો અસાર નો અર્થ અહિતકારી કર્યો. હિતકારી સુખ મેળવ્યું, દુઃખ મેળવ્યું. અહીંયા હિત અહિત નો અર્થ સુખ દુઃખ લેવા. જીવને લાભ નો વિષય આવે તો પણ ત્યાં સુખ દુઃખ શાંતિ અશાંતિ એ બદલાવ. કારણ કે જીવ સિવાયના અજીવ પદાર્થ ને એટલે પૂદગળ ધર્મ અધર્મ આકાશ ને કાળને સુખ નથી, અને સંસારી જીવને પણ સુખ નથી, અને જ્ઞાન પણ નથી. શુદ્ધ જીવને સુખ છે, શુદ્ધ જીવને સુખ છે, એમાં સંસારીને પાછા સુખ નથી, સંસાર અવસ્થામાં સુખ નથી. મંગળની ગાથા છે ને, સિદ્ધ અવસ્થામાં સુખ છે પણ સંસારી જીવને સુખ નથી. સંસારી જીવને સુખ નથી અને જ્ઞાની નથી, જ્ઞાન પણ નથી એમ કહ્યું. જ્ઞાન તેને કહીએ કે જે હિતરૂપ અથવા સુખરૂપ પરિણામમાં કારણ થાય એને જ્ઞાન કહીએ. જો દુઃખરૂપ થવામાં અહિત થવામાં કારણ થાય એને જ્ઞાન, એ જ્ઞાન હોવા છતાં એને અજ્ઞાન કહેવામાં આવે છે. સંસારી જીવન સુખે નથી એને જ્ઞાને નથી. અહીંથી પહેલા તો લક્ષ્મી ટીકા થઈ, રાજમલજી નું વજન ક્યાં છે એ સ્પષ્ટ થાય છે. એક તો સમયસાર શાસ્ત્ર સ્વયં અધ્યાત્મ શાસ્ત્ર છે, અને અધ્યાત્મના રસમાં ટીકાકાર આચાર્ય વિશેષપણે ભાવવાહી પરિસ્થિતિમાં આવ્યા ત્યારે એમણે ગદ્યમાંથી પદ્ય બનાવીને કહ્યું, અને આ જે ટીકાકાર પંડિત છે રાજમલજી જ્ઞાની છે એમને પણ અધ્યાત્મનો પ્રેમ ઘણો દેખાય છે. એમને પણ અધ્યાત્મ પ્રધાન વિષયને ઉપર ટીકા લખી શકો છો. અધ્યાત્મની પ્રધાનતા એમની ટીકામાં ઘણી છે, બહુ સારી અધ્યાત્મ પ્રધાનતા છે. એવું તો ભંડારીમાં વાંચું છું, પ્રકાશનમાં ઓછું, પછી હિન્દીમાંથી ખૂબ ચંદી હિન્દી પીરખ્યું, હિન્દી ઉપર પ્રયત્ન હોય ગુજરાતી સુધી ન તો પ્રકાશન છે ત્યારે મેં તો ગુજરાતી કર્યું હતું. અમારા મારા લાલભાઈ ને આ બહુ પ્રિય વિષય હતો કલકત્તાનો, ભંડારીમાં મને ભંડારી બહુ બેસે છે પહેલેથી કુદરતી રીતે. મને કે મને ભંડારીમાં એવા કામ નથી, મને તો બહુ મજા આવે છે. મૂળ ભાષામાં તો એટલો બધો સરસ મીઠાશ છે અધ્યાત્મને, મને કે તો ગુજરાતી કરો. ઘણા કરો છો ગુજરાતી કરી દીધું, પછી એમાં તૈયાર થઈ ગયું, એ વાત કરી દીધી, પછી છોડી દીધું. પણ લગભગ 200-280 225 વર્ષનું મારું ગુજરાતી કર્યું હતું. પણ આ ખંડાનો વિષય એમને આગળ તે એમની આ ટીકા ઉપરથી આમ સળંગ લીધું છે. મેં ગુજરાતી કરવામાં સળંગ રસ લઈ લીધો, ટુકડો પાડી પાડીને એવી રીતે સીધે સીધી લીધું. હું બહુ બહુ અધ્યાત્મનો રસ ખણો છું, બહુ રસ છે. એટલે એમ કે પાંચ જળ પદાર્થને સુખને જ્ઞાન નથી તો ઠીક છે, પણ સંસારી જીવને પણ સુખ અને જ્ઞાન નથી. સુખે નથી ને જ્ઞાને નથી. સુખ તો ક્યાંય છે ને, તો સુખ નથી તો બધી જ્ઞાનને જ્ઞાન શું કહેવું, જ્ઞાને નથી. તેથી તેમને સાર પણ ઘટતું નથી, તેથી એ છે દ્રવ્યને સાર પણ ઘટતું નથી. સંસારી જીવ અને પાંચ દળ શુદ્ધ જીવને સુખ છે એને જ્ઞાન પણ છે.
શુદ્ધ જીવને તેમનું સ્વરૂપ જાણતા જાણનાર જીવને પણ
હા બરાબર છે. તેમનું સ્વરૂપ જાણતા જાણનાર જીવને પણ સુખ નથી અને જ્ઞાન પણ નથી. આ જરા વિશેષ વાત છે. શાસ્ત્રમાં છ દ્રવ્યનું સ્વરૂપ જાણે એમાં પાંચ તો જળ છે, અને જે સંસારી જીવના જેટલા ભેદ પ્રભેદ આવે, ગતિ આ ગતિ માર્ગણામાં 14 માર્ગણ આવે છે, જીવસ્થાન આવે છે, 14 જીવસ્થાન આવે છે, એ જાણતા જ્ઞાન નથી અને સુખે. એક શુદ્ધ જીવને જાણે એ ભલે કાંઈ શાસ્ત્ર ન જાણતો હોય, એને
બધું
એને જ્ઞાને છે અને એને સુખે છે. એને સુખ અનુભવમાં આવે છે. જે જ્ઞાને કરીને સુખ અનુભવાયું તે જ્ઞાન, જે જ્ઞાને કરીને સુખ ન અનુભવાયું તે જ્ઞાન. અધ્યાત્મનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત, અધ્યાત્મનો છે. તે જે જ્ઞાને કરીને સુખ અનુભવાય તેને જ્ઞાન કહીએ, જો જ્ઞાને કરીને સુખનો અનુભવ ન થાય તો એને જ્ઞાન ન કહેતા. પછી ભલે એને એ જ્ઞાનને ગમે એમ ચલો કર્યો હોય શાસ્ત્રીય જ્ઞાન, એને અમે જ્ઞાન નથી
કહેતા.
માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ, ભગવાને તો જ્ઞાન એને કીધું છે. બહુ સરસ વાત લખી છે, આ વાત ઘણી સરસ. તેમનું સ્વરૂપ જાણતા જાણનાર જીવને પણ સુખ નથી ને જ્ઞાન પણ નથી. છ દ્રવ્ય છે ને એ જીનાગમ સિવાય ક્યાંય નથી. છ દ્રવ્યનો વિષય મેઇન શાસ્ત્ર સિવાય ક્યાંય નથી. એ જ્ઞાનને ઉડાઈ ગણે, આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું, શુદ્ધ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું, અને તે પણ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એટલે અનુભવ જ્ઞાનને જ્ઞાન કહ્યું. શુદ્ધ સ્વરૂપે જાણવાનો વિષય નથી, પણ શુદ્ધ સ્વરૂપે અવલંબન લઈને વેદન કરવાનો વિષય છે. શુદ્ધ સ્વરૂપે જાણવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. ખોરાક છે એ જોવાનો વિષય નથી આંખથી કે ભાઈ આના રૂપરંગ બહુ સારા છે કે નહીં. ગુલાબજાંબુ કાળા હોય તો એ તે મીઠા જ લાગે, બરાબર છે કે નહીં? કાળા જાંબુ કે છે મીઠા છે કે છે, એ કોઈ આંખથી જોવાની ચીજ નથી. ખાવાની ચીજ છે, એ ખાવા ખાવાથી જ એનો સ્વાદ આવે. એમ શુદ્ધ જે છે એ અવલંબન કરીને અનુભવ કરવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. તમારે જાણી જોઈએ કે શુદ્ધ જીવ કેવો છે. શાસ્ત્રમાં વર્ણન આવશે શુદ્ધ જીવનું, ઘણું વર્ણન આવે. શું એવું સરસ વર્ણન આવે ક્યાંક બહુ કેવું સરસ વર્ણન આવે. શબ્દો આવે છે, શબ્દોનો અર્થ સમજાય છે, ત્યાં સુધી જાણરૂપ જ્ઞાન છે. શબ્દો વાંચવા મળે છે તે પણ જાણરૂપ જ્ઞાન છે, શબ્દનો અર્થ સમજાય છે તે પણ જાણરૂપ જ્ઞાન છે. અહીંયા અનુભવ જ્ઞાન લેવું છે, એને જ્ઞાન કહ્યું. એ અનુભવરૂપ જ્ઞાન સુખને લાવે છે. અનુભવરૂપ જ્ઞાન છે એ સુખ ઉત્પન્ન કરે છે. જાણરૂપ જ્ઞાન સુખ નથી ઉત્પન્ન કરતો. શબ્દ ભણેલા માણસને શબ્દ વાંચતા આવડે, એથી આગળ વિશેષ શબ્દોનો અભ્યાસ હોય તો એનો અર્થ પણ આવડે, પણ ત્યાં સુધી જાણ પણ થાય છે, સુખ નથી ઉત્પન્ન. અને તેમાં પણ અનાદિથી વિકલ્પ પ્રધાનતા છે. વિકલ્પની મુખ્યતા છે, રાગની મુખ્યતા છે, જેની મુખ્યતા છે એનું અવલંબન છે. એટલે રાગના અવલંબને આ વિકલ્પ ચાલે છે. જે આત્મા શુદ્ધ છે, સંકોચકિરણ છે, ધ્રુવ છે, નિરાવરણ જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાનની નિરાવરણ જ્યોતિ છે, પણ આ બધા જે વિકલ્પ ચાલે છે અનેક એની વિશેષતાઓના, આત્મ સ્વરૂપની વિશેષતાઓના જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પ દુઃખદાયી છે, એમાં સુખ નથી. વિકલ્પ ને રાગ છે દુઃખરૂપ છે, એમાં જ્ઞાને નથી ને સુખ નથી, કેમ કે જ્ઞાન ને સુખ સાથે રહે છે, બે વિના ભાવે સાથે લેવાનું કારણ કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં સુખ, જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં જ્ઞાન. અંધેરા કહું છું તો આ કલ્પિત સુખ તો દુઃખ જ છે, સુખ જ નથી. બહુ સરસ પ્રવાસ છે. તે કારણથી સમસ્ત સંસારી જીવરાશિ કેમ પ્રમાદ કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કેમ કરતા નથી. આચાર્ય એમ કહે છે કે એ શાસ્ત્ર વાંચન કરે છે એ પ્રમાદ છે. શાસ્ત્રનું વાંચન પ્રમાદ છે એમ કેવું છે. આ સંસારી જીવરાશિ અનુભવ કેમ કરતા નથી, શાસ્ત્ર વાંચે છે પણ અનુભવ કેમ કરતા નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે, કેમ કેમ શબ્દ લીધો છે, કેમ પ્રમાદ્યતિ, મૂળ નિવર્તે પડ્યું તત્ કેમ પ્રમાદ્યતિ, જેના હા કેમ લોકો પ્રમાદ કરે છે. આવો જે પ્રશ્ન ઉઠાવ્યો આચાર્ય મહારાજે મૂળ પ્રશ્નની અંદર શબ્દોમાં કે કેમ પ્રમાદ્ય કે જેના જીવો કેમ પ્રમાદ કરે છે, ત્યારે રાજમલજી લખે છે કે કૃપાસાગર છે સૂત્ર કરતા આચાર્ય. આવો પ્રશ્ન કરનાર તો કૃપાના સાગર હોય તો કરે આવો પ્રશ્ન. જો પંડિત છે, વિદ્વાન છે, ટીકા હાથમાં લીધી છે, ટીકા કરે છે ત્યારે વિકલ્પ ચાલે છે, અને એ વિકલ્પ ચાલે છે એને પ્રમાદ કહે છે. જ્ઞાની પણ પોતાના વિકલ્પને પ્રમાદમાં લઈ જાય છે, એટલે છઠ્ઠું ગુણ સ્થાન પ્રમાદને એટલા માટે લીધું છે કે વિકલ્પ વાળું છે માટે મુનિ છે કોઈ પ્રમાદ લીધો. જ્ઞાની પણ પોતાના વિકલ્પને પ્રમાદ જ કહે છે, પછી અજ્ઞાની ન માને તો એ એમ જાણે કે ના ના અમે તો બહુ સારું શાસ્ત્ર વાંચીએ છીએ, અમને કાંઈ પ્રમાદ નથી, વિકલ્પ માત્ર પ્રમાદ છે. પોતાને જ્યારે ટીકા કરનારને એમ લાગ્યું કે આ વિકલ્પ કરવો એને આચાર્ય જો પ્રમાદ કહેતા હોય તો ખરેખર આ આચાર્ય બહુ કૃપા સાગર છે, કૃપાના સાગર છે, બહુ મોટો ભાવ કાઢે છે. હવે આને આને શું કહેવું, ભક્તિ કેવી કેવી રીતે આવે છે જો હે શાસ્ત્ર સ્વાધ્યાયમાં ભક્તિ એવા બધું રે નહીં, આનો પુરાવો છે. ભાવાર્થ આમ છે કે કૃપા સાગર છે સૂત્ર કરતા આચાર્ય. તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્ય સિદ્ધિ તો નથી, અનેક પ્રકારના શાસ્ત્ર વાંચીને વિકલ્પ કરો એમાં કાંઈ સાધ્યની સિદ્ધિ નથી. કેવો છે નાના પ્રકારનો વિકલ્પ કરનારો જીવ, કે જેમ જેમ અધિક અધિક ક્રિયા કરે છે અધિક અધિક વિકલ્પ કરે છે, પણ શાસ્ત્ર લઈને બેસવું, બેસીને વાંચવું, એ બાહ્ય ક્રિયા મન વચન કયાની છે ને. અધિક અધિક ક્રિયા કરે છે એટલે ઘણા કલાક સુધી વાંચન કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે. જેમ જેમ તે અધિક અધિક ક્રિયા કરે છે અને જેમ જેમ અધિક અધિક વિકલ્પ કરે છે તેમ તેમ અનુભવથી ભ્રષ્ટ થઈ ભ્રષ્ટ થાય છે. બહુ
પરિષદ
અનુભવથી દૂર થાય છે એમ કેવું જોઈએ હળવી ભાષામાં, એના બદલે ભ્રષ્ટ થાય છે એમ કે ચિત્ત થાય છે ને અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. પોતાની જે અધ્યાત્મ પ્રધાનતા છે એ બોલે છે, રાજમુનિજીની અધ્યાત્મ પ્રધાનતા બોલે છે. એ કારણથી સમસ્ત સંસારી જીવરાશિ નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવ રૂપ કેમ પરિણમતા નથી? નિર્વિકલ્પથી નિર્વિકલ્પ ક્યાં ક્યાં વખત લઈ લીધું છું? ઉર્ધ્વમ ઉર્ધ્વમ કેમ ન અધિરોહતી, કેમ નિમ્ન કેમ ન અધિરોહતી, આરોહણ કેમ કરતા નથી? નિર્વિકલ્પ દશા ઉપર કેમ આરોહણ કરતા નથી? ઉપરા ઉપરી નિર્વિકલ્પતામાં આવવું જોઈએ એમ કે છે. નિર્વિકલ્પથી નિર્વિકલ્પ, નિર્વિકલ્પ દશા થાય ને ઉપર નિર્વિકલ્પ દશા કરવી જોઈએ. સાવિકલ્પ ને પછી કેમ થતા નથી? કેવો છે જન નિષ્પ્રિર્વિકલ્પ થનારો કે નિષ્પ્રમાદ? નિષ્પ્રમાદનો અર્થ કેવો? નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ થાય તો અમે એને નિષ્પ્રમાદ કહીએ છીએ, વિકલ્પ કરે એને અમે પ્રમાદી કહીએ છીએ. કેવો છે જન કે નિષ્પ્રમાદ હોય નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? કે જેમાં પઠન પાઠન સ્મરણ ચિંતવન સ્તુતિ વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો 20 સમાન કયા છે? ઝેર કયા છે? ઝેર કીધી છે મૂળ શબ્દ શું? એ પ્રતિક્રમણ વિષમ એવ પ્રણીતમ, મૂળ શબ્દ આચાર્ય મહારાજના એ છે. યત્ર પ્રતિક્રમણ એવું વિષમ પ્રણીતમ તત્ર અપ્રતિક્રમણ એવો સુધાકૃ સુધાકૃત છે. તો પછી અપ્રતિક્રમણની તો શું વાત કરીએ? તો પછી તત્ કેમ પ્રમાદયતી જણ? તો પછી લોકો કેમ પ્રમાદ કરે છે? અને કેમ ન ઉર્ધ્વ ઉર્ધ્વમ અધિરોહતી નિષ્પ્રમાદ? નિષ્પ્રમાદ થઈને કેમ ઊંચે ઊંચે જતા નથી? અહીંયા એ પ્રતિક્રમણનો અર્થ આપેલો. પ્રતિક્રમણ એટલું બધું પ્રતિક્રમણ લઈને બેસે એટલું નહીં માત્ર, આ બધા શાસ્ત્ર વાંચન વાળાને લઈ લીધા હતા. પઠન પાઠન સ્મરણ ચિંતન સ્તુતિ વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષમ એવ પ્રણીતમ, એને વિકલ્પ એને વિષ સમાન કયા છે, ઝેર કયા છે? રાગને તો ઝેર કયો છે, આવા પઠન પાઠન એને રાગને ઝેર કયો છે એમ કહે છે. જ્યારે નિર્વિકલ્પ અનુભવમાં તો ન ભણવું ન ભણાવવું ન વંદવું ન નિંદવું એવા ભાવ, એવા જે નિર્વિકલ્પ અનુભવના ભાવ, એ અમૃતના નિધાન છે. બહુ બહુ ભાવની ટીકા કરે છે. એ અમૃતના નિધાન છે, ભાવાર્થ આમ છે કે નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે. અનેક પ્રકારના વિકલ્પો આકૃતારૂપ છે, તેથી મોક્ષ અધિકારનો પ્રવેશ છે. ત્રણનો અર્થ કેવો છે? એકરૂપ ના હા, એટલે ધ્રુવ શબ્દ ને એનો અર્થ ને ધ્રુવ ને અવલંબી ને અનુભવ થવો એવો, એવી રીતે ધ્રુવમાં અનુભવી. ખાલી ધ્રુવ નો અર્થ શું થાય તો એક રૂપ રહેવું તે એમ નહીં, માત્ર શબ્દ ને એનો અર્થ જાણવો એટલું નહીં, ધ્રુવ સ્વરૂપ ને અવલંબી ને અનુભવ કરવો એવી રીતે જ્ઞાન કરવું. એવી રીતે જ્ઞાન કરતા જ્ઞાને છે અને સુખે છે એમ કહે છે. નહીત્ર જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી.
ગુનો વિકલ્પ ને વિચાર કરતા જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી.
બીજાનો તો સવાલ ક્યાં છે? અનુભવ નો વિકલ્પ વિચાર કરીએ કે અનુભવ નિર્વિકલ્પ છે? અનુભવ વિકલ્પ આત્મક છે, સ્વાનુભવ છે એ નિર્વિકલ્પ છે. ભાવ સ્વરૂપ જાગૃતિનો વિષય છે. આશ્રમમાં ન હોય અને એ સ્વરૂપની જાગૃતિમાં આવે વિકલ્પ ચાલે છે. શાસ્ત્ર વાંચન શ્રી ગુરુ એમ કે છે કે નહીં એ વિકલ્પ પ્રમાદ છે, વિકલ્પ પ્રમાદ છે. પ્રમાદ છે તે તારું શિથિલપણું છે. શિથિલપણા વગર વિકલ્પ હોય નહીં. ઉગ્રતા હોય તો ના અનુભવમાં નિર્વિકલ્પ તમારે લાગે. માટે જેટલો વિકલ્પ છે એટલું શિથિલપણું છે, અને શિથિલપણું છે અશુદ્ધિનો મૂળ છે. 189 પછી 190 માં એવી વાત લીધી છે. 189 હોય છો, 190 માં એમને એ વાત લીધી છે. નીચે જે વાત અનુભવમાં શિથિલ છે એવો જીવ કોણ શાસ્ત્ર વાંચે છે? અનુભવમાં શિથિલ છે એવો જીવ આ બોલ શાસ્ત્ર વાંચન નો ઘસ ને ગોટવો ગોટવો સવાર બપોર ને હાજ. આપણે કશું ઓછું કરો, શું કહ્યું? થોડું વાંચન ઓછું કરો. મને કહ્યું કે આપણે એમાં 6 દિવસ રાખે છે, 5 દિવસ ક્યારે કરવા છે? તો કે નહીં 5 નહીં તો ફરી કશું સાંજે તો ખરું સવારે ના હોય. કેવી કેવી વાત જે છે જાગૃતિ, અનુભવમાં શિથિલ છે એવો જીવ નાના પ્રકારના વિકલ્પથી સંયુક્ત છે એવો જીવ સિદ્ધોપયોગી ક્યાંથી હોય? અનેક પ્રકારના વિકલ્પ કરતો એ સિદ્ધોપયોગી ક્યાંથી હોય કે અસાત નથી હોતો? કારણ કે અનુભવમાં શિથિલતા એ નાના પ્રકારના વિકલ્પ છે. અનુભવની શિથિલતા છે. નાના પ્રકારના વિકલ્પ શું શું બતાવે છે? શું પ્રદર્શિત કરે છે? અનુભવની શિથિલતાને પ્રદર્શિત કરે છે. શા કારણથી થાય છે? કે રાગાદી અશુદ્ધ પરિણીતિના ઉદયના તીવ્રપણાને લઈને થાય છે. રાગની તીવ્રતામાં વિકલ્પ છે. એટલો રાગ તીવ્ર છે. ભાવાર્થ આમ છે કે જે જીવ શિથિલ છે તે વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી. કારણ કે શિથિલપણું વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે. આ સુધી વધશે જેમ જેમ વિકલ્પ વધારે તેમ તેમ અશુદ્ધિ. આ કારણથી મુનિ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, કારણ કે મૂળ શબ્દમાં મુનિ વાપરે છે. પોતે એમ કહે છે કારણ કે ઓલા 6ઠા ગુણ સ્થાનની વાત નથી. મુનિ અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધોપયોગ પરિણતિ રૂપ પરિણમે છે. કારણ કે મુનિ શબ્દ વાપરે છે ને એટલે સંપ્રદાય વાળા એમ કહે છે કે આ શાસ્ત્ર મુનિઓ માટે એ પણ અપ્રતિબુદ્ધને સમજાવે છે. સમ્યક દ્રષ્ટિ થવા માટે સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધોપયોગ પરિણત રૂપ પરિણમે છે અને એવો થતો થતો તે જ કાળે કર્મબંધનથી મુક્ત થાય છે. કેવો છે મુનિ અર્થાત સમ્યક દ્રષ્ટિ? કે સ્વભાવમાં અથવા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રપણે મગ્ન થતો હતો. એવા કળશ છે. નાની નાની નાના ટીકાને લાગે નાનો પણ કસ કેટલો પૂર્યો છે. બહુ સરસ ટીકા કરે છે, શાસ્ત્રની ટીકા કરે છે. ઘણો જોર છે. મસ્તીમાં લખેલું છે, મસ્તીમાં ટીકા કરે છે. સ્વરૂપની મસ્તીમાં કરે છે.
જાતનું જોરો ને અમે ત્યાં બધું
મિત્ર આ પઠન પાઠણ બધું ઉડાવે નહીં. ઘણું ઉડાવે છે, વિકલ્પ બધા ખૂબ ઉડાવે છે. એ આત્મા ભેદ પ્રભેદને જ્ઞાન તે જ્ઞાને નથી અને સુખે નથી, અને તેમનું સ્વરૂપ જાણતા જાણનાર જીવને પણ સુખ નથી એને એ બધું ઉપયોગ ગયો. બીજી બાજુ ગયો ઉપયોગ તમારે આવ્યું નહીં તે સાંભળવાનો પહેલો દેવાદીપના નથી લીધા, અંગ્રેજનો કર્ષ છે ને દેવગુરુ શાસ્ત્ર નથી લીધા, સંસારી જીવ લીધા, દેવગુરુ શાસ્ત્રમાં લીધા, કેમ કે બીજો કળ શાસ્ત્રમાં આવશે પાછો અને એમાં કહે છે કે પૂજનીય પણ છે શાસ્ત્રમાં. શું આંગળીના કળશ આવે છે ને, પહેલાં બે કળશ છે શાસ્ત્ર મંગળ છે, એટલે ટીકા કરવામાં બહુ વિચક્ષણતા વાપરી છે. તેથી તેમને સાર પણ ઘટતું નથી, જ્યાં સુખ નથી અને જ્યાં જ્ઞાન નથી ત્યાં એને સાર પણ પણ સુખે ન હોય ને જ્ઞાને ન હોય તો પછી એમાં સાર શું એમ કે છે, એ બધી અસારભૂત વાત છે, એમાં કોઈ સાર. શુદ્ધ જીવને સુખ છે અને જ્ઞાન પણ છે, શુદ્ધ જીવની અંદર અનંત સુખ ભરેલું છે, અનંત સુખનો ભંડાર પોતે છે, અનંત જ્ઞાન પણ ભરેલું છે, જ્ઞાન ભંડાર પણ પોતે જ છે, અને તેને જાણતા જાણતા એટલા એ અનુભવ થયો એમ કર્યો છે. આઈફોન કર્યો છે એનો અર્થ અર્થ આ જાણતા એટલે આ જાણે અર્થ કરે એમ એનું નામ જાણ્યું નહીં, અર્થ કરે ને ભાવાર્થ કરે એનું નામ જાણ્યું નહીં, શુદ્ધ નહીં છે આમ છે પણ એ નયા અર્થ કરે એનું નામ એ નહીં. આ તો જાણતા એટલે અનુભવતા, અવલંબીને અનુભવ કરે એને જાણ્યું કહીએ, અવલંબ અવલંબવાના વિષયને અવલંબ્યા વગર જાણે તે જાણતો નથી. જે અવલંબનનો વિષય છે તેને અવલંબ્યા વિના જાણે તે જાણતો નથી એમ દીધું. તેને જાણતા અર્થાત અનુભવતા જાણનહારને સુખ છે અને જ્ઞાન પણ છે. એ સુખ જીવમાં તો સુખ અને જ્ઞાન અનંત ઉભર્યું છે, પણ એને અનુભવનારને પણ સુખ પણ છે અને એને જ્ઞાન પણ છે. ભલે નવ તત્વના નામ એને ન આવડતા હોય એને જ્ઞાન છે. એને જ્ઞાન એવું છે કે એની મુક્તિ થાય એવું એને જ્ઞાન છે, એ જ્ઞાનથી મુક્તિ થશે એને. ઓલા જ્ઞાનથી જાણપણાના જ્ઞાનથી મુક્તિ નથી થવાની, એ બંધનનું કારણ છે, મુક્તિનું કારણ નથી. તેને જાણતા અનુભવતા જાણનારને સુખ છે અને જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને સાર પણ ઘટે છે. તેથી શુદ્ધ સ્વરૂપ છે જે મૂળ સ્વરૂપ છે એ સારભૂત છે, એટલું બધું સારભૂત છે કે સર્વોત્કૃષ્ટ સારભૂત તત્વ તે જ છે. નિયમસારને આડે કૃષ્ણ બેઠા પછી કળશ પદ્મ પ્રબંધન ધારજો સર્વ તત્વાર્થ સાર, બધા તત્વોની અંદર આ એક જ સાર છે જે પરમ પારિણામી ભાવ શુદ્ધ જીવનું સ્વરૂપ છે કારણ પરમાત્મા. અને જીનવાણીને નમસ્કાર કર્યા છે. અનંત ધર્મણ તત્વમ પશ્યંતિ પ્રત્યેક આત્મનઃ અનેકાંત મયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ. સદા ત્રિકાળ પ્રકાશ કરો નિત્યમ પ્રકાશતામ સદા ત્રણે કાળે પ્રકાશમાન ભાવ. ભાવના ભાવે છે કે ત્રણેય કાળે જીન વાણી જૈવંત વર્તો એમ કહેવાય. જીનેશ્વરની વાણી, જીનવરની વાણી કહો, ગુરુવરની વાણી કહો, સત્પુરુષની વાણી કહો, ત્રણેય ભિન્ન પડેલા પ્રત્યેક આત્મા ભિન્ન પડેલા આત્મામાંથી નીકળી દેવાની છે. જુદા પડેલા છે રાગથી ને અન્ય ભાવથી અને અન્ય દ્રવથી જુદા પડેલા ની માને છે. એ જીનવાણી છે. ગુરુદેવ તો શ્રીના સૂચનામૃત ઉપર પ્રવચન કરતા ત્યારે એમ ભગવાનની જ વાણી છે, આ જીનવાણી જ છે એમ કહેતા. ખબર નથી કે કોની વાણી છે. જીનવાણી કહેવાનું કારણ શું છે કે જીન સ્વરૂપ એવો જે આત્મા એના એમાં જીનત્વ પ્રાપ્ત કર્યા પછી નીકળેલી વાણી છે. જીનત્વને પ્રાપ્ત થયા પછી ઉઠ્યા અને અજ્ઞાન ઉપર જેને જીત મેળવી છે એવું જે જીન પણ જેને પ્રગટ કર્યું છે એ પ્રગટ થઈને જે વાણી નીકળી તેને જીનવાણી કહેવામાં આવે છે. કોઈ પણ બધા જ્ઞાનીની વાણી તે જીનવાણી છે. આ જ્ઞાનીની વાણી જીનવાણી કહેવાય, આ જ્ઞાનીની વાણી પછી શાસ્ત્ર ન કહેવાય, એ બધી દુર્બળ છે. એમાં જ્ઞાની એટલે જ્ઞાની જ્ઞાનીની જાત એક જ હોય છે. જ્ઞાનીની બે જાત હતી નથી, મોક્ષ માર્ગીની એક જ જાત છે, ધર્માત્માની એક જ જાત છે. બે જાતના ધર્માત્મા ક્યાં? રાજમંદિરમાં જેવી અધ્યાત્મ પ્રધાનતા છે એવી દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં અધ્યાત્મ પ્રધાનતા નહીં છે. એ મસ્તીમાં જ બધું ભૂલતા હતા, એમની મસ્તી ઘણી દેખાય છે. સદા ત્રિકાળ પ્રકાશ કરો, જીનવાણી સદાય જીવંત રહો એમ કહીને વાણીને નમસ્કાર કર્યા છે. વાણી પ્રત્યે બહુમાન પ્રગટ કર્યું છે એમ કહો, નમસ્કાર કર્યા છે એમ કહો, બધું એકાદ છે. એ કોણ, કેવી વાણી છે? કે અનેકાંતમયી મૂર્તિ. અનેકાંત કોને કેમ કહો? ન એકાંત હોય તી અનેકાંત અર્થાત સ્યાદવાદ, જે એકાંત નથી પણ અનેક ધર્મને કહેનારું જે કથન છે તેને સ્યાદવાદ કહેવામાં આવે છે. સ્યાદ એટલે કોઈ અપેક્ષાથી, વાદ એટલે કહેવું. કોઈ એક ધર્મની અપેક્ષાથી કહેવું, બાકીના ધર્મો છે એમ માન્ય રાખવું એને સ્યાદવાદ કહેવામાં આવે છે. તે મય અર્થાત તે જ છે મૂર્તિ એટલે સ્વરૂપ જેનું. એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત દિવ્ય ધ્વનિ. એવી સર્વજ્ઞની વાણી અથવા દિવ્ય ધ્વનિ છે એ અનેકાંતમય હોય છે. પછી શાસ્ત્રો છે જ્ઞાનીઓની વાણી છે એ બધી પરંપરામાં ચાલી ચાલતી હોય છે. સર્વજ્ઞની જે વાણી છે દિવ્ય ધ્વનિ છે એ અનક્ષરી વાણી છે અને સદમસ્તને શાસ્ત્રને બોલવાની કે લખવાની વાણી છે તે અક્ષરાત્મક છે. પણ જે અનક્ષરી વાણી છે એના ઉપરથી એની રચના અક્ષરી વાણી અક્ષરવાળી વાણીમાં થઈ છે. અને એ જ વાત કહે છે, એ જ આશય કહે છે, ફેરફારવાળું કહેતા નથી. માટે એમને જીવ વાણી કહેવામાં ભગવાનની વાણી તો અક્ષરવાળી હતી ને, આ બધી અક્ષરવાળી વાણી હતી પછી એની જીનવાણી હું કરવા કહ્યું છું. એને કાં ગંધર્વની વાણી કહ્યો, પહેલાં ગંધર્વ શાસ્ત્ર રીચા માટે ગંધર્વની વાણી કહ્યો અને પછી પરંપરા આચાર્યને રીચા માટે ગુરુવાણી કહ્યો એને, પણ એને જીનવાણી હું કરવા કહ્યો? જીનવાણી તો કાંઈ શાસ્ત્રમાં આવે નહીં, તો ઓમકારના જ છે. શાસ્ત્રમાં કેવી રીતે આવે? એ ગંધર્વને રચેલી હોય અને કોઈ પણ ગુરુને રચેલી હોય તો પણ એને જીનવાણી કહેવામાં આવે. ખરેખર તો એ ગુરુઓની રચેલી છે પણ એને જીનવાણી કહેવામાં આવે. એ તો સત્પુરુષ કહે માટે જીનેન્દ્ર કહે છે, જીનેન્દ્ર કહે છે માટે સત્પુરુષ કહે છે. ગંધર્વદેવ કહે છે એટલે જીનેન્દ્ર જ કહે છે, મને સમજી લેવું. ચાંદાળ હોય શૂન્ય દ્રષ્ટિ હોય, ચાંદાળ હોય પણ જો શૂન્ય દ્રષ્ટિ હોય આ જ્ઞાની કોઈ પણ જ્ઞાની હોય, ચાંદાળ કરીને નીચે માને જે મનુષ્યની જાત લઈ લીધી, બધા જાત અપેક્ષા એ જુદા પાડી દે ને, એ જાતે ભલે ને ચાંદાળ હોય ડિસેમ્બરમાં ન જન્મ થયું પણ જો શૂન્ય દ્રષ્ટિ હોય તો ગંધર્વ દેવ એને દેવ કહે છે. ગંધરદેવ કે છે માટે જીનેન્દ્ર નથી કહેતા એમ કેવું છે? ગંધર કે ગંધરદેવ કે છે એ જીનેન્દ્રદેવ કે છે ને જીનેન્દ્રદેવ કે છે એ કેમ કે સૌથી પહેલા જીન માનીને જીવવાનો અધિકાર ગંધરદેવ સૌથી પહેલા આખા સંવત્સરમાં ભગવાનના પ્રધાન શ્રોતા કોણ? ગણધરદેવ કે છે તે જીનવર કે છે અને જીનવર કે છે તે ચાંદા ક્યાંક સમાજને તો ઉપકારી થાય એનું શું કરવું? સમાજને ઉપકારી થાય કે ન થાય ગણધરદેવ તો એને દેવ કે છે. ગણધરદેવે એવી અપેક્ષા નથી રાખી કે સમાજને ઉપકારી નથી થતા માટે એને દેવ ન કહેવા અમારે. ભગવાનને માની નીકળી ભગવાનને તો અગિયાર ગુણધર હતા, મહાવીર સ્વામીને અગિયાર ગુણધર હતા. એમાં આ ગૌતમ ગંધર છે એ મુખ્ય, એ ગૌતમ સ્વામીની વાત નામ છે એ મુખ્ય ગુણધર હતા. બાકી દસ ગુણધર મુખ્ય ગણધરો એનું નામ આવે. બીજા ગંધર પછી સમાજને ઉપકારી ન થયા કે થયા? વાણી એમના નિમિત્તે નીકળી પણ વાણી કોના નિમિત્તે નીકળી? ગંધર્વના નિમિત્તે પછી બીજાને એનો લાભ થયો. ઉપકારી થયા કે ન થયા એ ઉપદેશ આપે તો ઉપકારી થાય ને. એવા શ્રોતા હોય ત્યાં વાણી એવી નીકળે છે, માટે શ્રોતા પણ ઉપકારી છે. પછી બધા સુભાષભાઈનો ઉપકાર છે, એવા શ્રોતા છે માટે માને નીકળી છે. મંડળનો સંકેત સમય જયંતિ વ્યવસ્થાપકો એમ વિચારી મંગળવાળા પ્રશ્ન પૂછે નહીં લાભ લે કરતો લોકો કરે છે તો લાભતા એમને નહીં લાગે છે. બધાને બહાર રહેવા દીધા મંગળવાળા બધી વાત પૂછો પૂછો કંઈક પૂછો કંઈક પૂછો તો લખી લાવ્યા હોય છે તૈયારી કરી લાવ્યા કીધું તો જે તમારે પૂછવાનું તૈયારી કરીને લીધું પણ બીજું પડતું જલ્દી નહીં દીધા. કંઈક બોલો બોલો કંઈક પૂછો કે તમારા માટે તો આ બધો સ્પેશિયલ તમને અહીંયા કામ થાય છે એટલે એના માટે મેં પ્રશ્ન પૂછો કંઈ જવાબ નથી. પછી કીધું કે પહેલાં પહેલાં જે ઉભી થાય છે કરવા જ્યારે ત્યારે પછી ઉભી રહે છે એમ ચર્ચા થતી હશે. આમાં કોઈ કોની સામે જોઈને વાત કરવી? પૈસા કરતો એટલે જવાબ મગાવીને એને વેચાતો લેવાનો શું કઈ શું છે?
એમને કઈ હાલે છે એવું જગતમાં
એટલે એ પોતે ભલે બીજા ગુણધર્મો એનો રચના કરી હોય કે કરવી હોય, સમાજ એને જાણતા હોય કે ન જાણતા હોય, એ કરી છે જગતને એ
કરી.
આ અવસરે આશંકા ઉપજે છે, કોઈ જાણશે કે અનેકાંત સંશય છે, અનેકાંતમાં તો કાંઈ વાત નક્કી નથી થતી. આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, આમાં નક્કી શું થયું? પણ બેમાંથી એક નક્કી થાય તો નક્કી થયું કહેવાય, કારણ કે નિત્ય અને અનિત્ય તો વિરુદ્ધ છે. નિત્ય હોય તે અનિત્ય ન હોય ને અનિત્ય હોય તે નિત્ય હોય ને તમે તો કહો કે નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, કાં તો કાંઈ તમે શંકામાં બેઠા લાગો છો. બે વાત રાખવાનું આપણે ખોટા ન પડીએ, હું નિત્ય પણ કહેવા અને અનિત્ય પણ કહેવું એટલે ખોટા તો ન પડીએ. શંકા જેવી વાત થઈ જાય, સંશય છે, સંશય છે એ મિથ્યા છે. સંશયાત્મક જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાનનું લક્ષણ છે, સમ્યક જ્ઞાનનું લક્ષણ નિશંકપણ છે. અનુભવ થયો છે માટે અનુભવમાં શંકા, કોઈને પૂછવાની જરૂર નથી કે મને અનુભવ થયો છે કે નથી થયો. પુસ્તમાં લીધું છે ને સમયસાર નિર્વિરાધિતા પુસ્તક માન્યાન પ્રાક્ષી શું કોઈ બીજા નથી, તને કોઈ વચનાતીત સુખનો અનુભવ છે ત્યારે કોઈને પૂછવું પડશે. કોઈ જાણશે કે અનેકાંતો સંશય છે, સંશય છે તે મિથ્યા છે, તેનું સમાધાન કરવું કે અનેકાંત તો સંશયનો દૂર કરણ થઈ રહી છે. સંશય તો નથી પણ સંશયને મટાડી દેનારો છે, એવું તો સંશયની દવા છે. શંકા ઉત્પન્ન નથી કરતો પણ શંકાનો નાશ કરીને વસ્તુની સાધના થઈ જાય એ બી અનેકાંત નહીં હોય એમ વિવરણ એમ કરીને વર્ણન કરશે કે કેવી રીતે શંકાને દૂર કરે છે અથવા વિરુદ્ધ ધર્મો છે તો પણ કેવી રીતે અવિરુદ્ધતાને સાધે છે અનુભવ કરવામાં નિમિત્ત પડે છે.
જય ઓ જય ઓ.